તારીખ 18-8-1983 શ્રી પરમાગમ સાર બોલ નંબર 341 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 167
અગિયાર ગાથાનો વિષય છે. આત્મા ભાવ સ્વરૂપ છે, અંદરમાં વિદ્રાગ મૂર્તિ સકળ નિરાવરણ છે, આટલા શબ્દો કહ્યા છે. નાયક ભાવ વિતરાગ મૂર્તિ સકળ નિરાવરણ છે, આવરણ છે એ અવસ્થાનો ધર્મ છે. ભાવ આવરણ અને દ્રવ્ય આવરણ, આવરણ બે પ્રકારે. ભાવમાં જે વિક્ષેપ છે, ભાવમાં જે આડશ છે, અથવા જે ભાવ ખુલવાને બદલે ઢંકાયેલો, અવરાયેલો, મોજાયેલો, મૂછાયેલો છે, એ ભાવ આવરણ છે. એને નિમિત્ત રૂપ દ્રવ્ય કર્મનો ઉદય છે,
બરોબર.
એને દ્રવ્ય આવરણ, કર્મનું આવરણ કહે છે. કહે છે કે જેમ ઘુમાડાના ગોટા આડે મોટું તપેલું ન દેખાય, એમ આત્મામાં અવસ્થાના વિકારમાં જે એકાકાર છે, પુણ્યને પાપરૂપ અવસ્થાનો વિકાર છે, એ આત્માનું સ્વરૂપ નથી. જેમ ધુમાડો અગ્નિનું ચોખ્ખું સ્વરૂપ નથી, વિકૃત સ્વરૂપ છે, તેમ વિભાવરૂપી ધુમાડામાં સાથે એકત્વ બુદ્ધિ છે. જોવા દેતા
નથી,
એમાં આત્મા દેખાતો નથી,
બરોબર.
જે અશુભ ભાવમાં ઠીક પણ લાગ્યું એને ભાવ ઊંચો છે. આમ તો પર વિષયને અવલંબીને અશુભ થાય છે, પણ ખરેખર એને ત્યારે જે ભાવ થાય છે એ ભાવનો સ્વાદ છે. પર ચીજનો અનુભવ નથી, પણ
ભાવનો,
પોતાનો પર ચીજ આશ્રય થતો જે વિકાર ભાવ એ અંદરમાં રૂચે છે, એને દુઃખ રૂચે છે, દુઃખમય ભાવ છે,
બરોબર.
જેને દુઃખ રૂચે છે અથવા દુઃખ સાથે અભેદ પણ થાય છે, પોતા રૂપે અનુભવ થાય છે, એને અનંત સુખ સ્વરૂપ આત્માનું દર્શન થયું
નથી, બરોબર.
એ કહ્યું કે પુણ્યપાપના ધુમાડાના પ્રેમની આડમાં, એટલે પુણ્યપાપની રૂચિની આડમાં, પુણ્યપાપના પરિણામના એકત્વમાં નાયક ભાવ દેખાતો નથી. નાયક ભાવની હસ્તી નથી એમ નથી, પણ નાયક ભાવ દેખાતો
નથી.
છે ખરો વાદળાની પેલી પાર સૂર્ય છે ખરો, શક્તિ રૂપે નહીં પણ વ્યક્તિ રૂપે છે. ત્યાં તો દ્રષ્ટાંતમાં તો પૂરું પણ અહીંયા એની હસ્તી લેવી છે. કે જેમ સૂર્ય પ્રગટ છે એમ દ્રવ સ્વરૂપે આત્મા, દ્રવથી તો પ્રગટ જ છે, આવરણ અવસ્થામાં થાય છે. મૂળ વસ્તુને, દ્રવને, શક્તિને આવરણ થઈ શકતું નથી,
બરોબર.
શક્તિ શક્તિ પણ એ સદાય રહે છે, એવી ને એવી રહે છે, એને આવરણ આવી શકતું નથી. નાયક ભાવ હોવા છતાં દેખાતો નથી, કેમ છે એનું લક્ષ્ય છે રોકાયું વર્તમાન અવસ્થા પ્રતિકારમાં, ત્યાં એકાકાર થઈ ગયો, એકતા બુદ્ધિ થઈ ત્યારે એમાં તન્મય થયેલો છે, તેથી અને તેનાથી વિરુદ્ધ વિષય અને જે શક્તિના સામર્થ રૂપે અસ્તિત્વ ધરાવે છે એને દેખાતો નથી. જરૂરિયાત વખતે બીજે લાચારી કરશે પણ પોતાના ધન ની સંપત્તિ નું ભાન નહીં હોવાથી તેનો ઉપયોગ કરવાનો એને માટે બની શકતો નથી. એ નાયક ભાવ દેખાતો નથી કેમ કે પર્યાય બુદ્ધિ વાળાને રાગનો રસ છે, રાગની રુચિ છે. પર્યાય બુદ્ધિ વાળાને રાગનો રસ છે, રાગની રુચિ છે. જે જે એવો શુભાશુભ રાગ થાય છે એની એને રુચિ છે. અનાત્મ તત્વ છે એની રુચિ છે. જેને રાગની રુચિ છે એને જળની રુચિ છે. આ સૂત્ર જેવું બાંધ્યું છે, જેને રાગની રુચિ છે પુણ્યની રુચિ છે અશુભની રુચિ છે એને તો કહેવાની જરૂર રહેતી
નથી.
એને જળની રુચિ છે, એને ચૈતન્યની રુચિ
નથી. બરોબર.
પવિત્ર જે ચૈતન્ય સ્વભાવ એનાથી વિરુદ્ધ મલિન જે રાગ ભાવ, અપવિત્ર જે રાગ ભાવ એની રુચિ છે. રુચિ એક સાથે પરસ્પર બે વિરુદ્ધ વિષયમાં પ્રવર્તી શકતી
નથી.
એ રૂચિનું કાર્ય એક જગ્યાએ કામ કરે. પર્યાય બુદ્ધિ વાળાને રાગનો રસ છે, પર્યાય ઊંડા વાળા પરસ મર્યાદી
સૂત્ર છે.
એમને કહ્યું કે જગતના પદાર્થો પ્રાપ્ત કરવાની અભિલાષા વાળાને રાગ છે, એવી વાત નથી. આખું જગત મેળવ્યું છે અને રાગ રૂપે છે એમ નથી, પણ પર્યાય તાત્વિક વિષય છે ને કે રાગ રૂચે છે અથવા રાગનો વિષય જે આખું જગત છે એ એને જોઈએ છીએ એમ ક્યાંથી થયું એમ કીધું.
બરોબર.
કે પર્યાયની રુચિમાંથી પ્રત્યુ છે, દ્રવ્ય રુચિમાંથી પ્રગટ્યું નથી, પર્યાય રુચિમાંથી પ્રગટ્યું. એનું મૂલ્ય ક્યાં છે? આખા જગતની અભિલાષા એનું મૂળ ક્યાં છે? કે પર્યાય બુદ્ધિમાં, પર્યાય રુચિમાં એનું મૂળ છે. આ વિષય ઘણો તાત્વિક છે. અમારે તો પર્યાયને સુધારવી છે, એટલા માટે અમે કાંઈ ધર્મની ક્રિયા, ધાર્મિક ક્રિયા કરીએ છીએ. એમાં પર્યાયની રુચિ આવી જાય કે ન આવી જાય આ વિચાર છે કે જો દ્રવ્યની રુચિ ને દ્રવ્યની દ્રષ્ટિને થાય તો પર્યાય સુધારવાના વિચારમાં પણ, એ વિચાર માત્ર છે ત્યાં સુધી, એ વિચારમાં પણ પર્યાયની બુદ્ધિ અને પર્યાયની રુચિ ચાલુ રહી ગઈ. એક જૈન દર્શન એવું દર્શન છે કે જે પર્યાયની રુચિને ઉડાવે છે, પર્યાય બુદ્ધિને ઉડાવે છે, કેમ કે એની પાસે અંદરમાં દ્રવ સ્વભાવ શું છે એનું જ્ઞાન
છે.
વસ્તુનો જે સ્વભાવ મૂળ સ્વરૂપ એનું જ્ઞાન એને છે, અને આખા જગતની જેટલી કાંઈ ગડબડ છે, જેટલી કાંઈ અંધાધૂંધી છે, જેટલો કાંઈ કોઈ અનિષ્ટ દેખાય છે એ તમામ મૂળ અંદરમાં પર્યાય બુદ્ધિ રહેલી છે. સૂક્ષ્મ પર્યાયને જીવો નહીં ગ્રહણ કરી શકતા હોવાથી જે સ્થૂળ પર્યાય પ્રાપ્ત છે એને ગ્રહણ કરીને પડ્યા છે. જેમ કે ચાર ગતિનો પર્યાય મનુષ્ય પર્યાય થયો તો હું મનુષ્ય છું ત્યાં એ પાયામાં રાખીને બધી ગડબડ કરશે. તોફાન તો આખી દુનિયાભરના કરશે. જગતની લડાઈ જગતના જેટલા કોઈ યુદ્ધો થયા જેટલા કોઈ વિગ્રહ થયા એ તમામનો ઇતિહાસનું મૂળ જોઈએ તો એને જે પર્યાય પોતે છે એ પર્યાયને પકડીને બેઠા હું રાજા તેથી મારી ચિંતા ચાલવી
જોઈએ.
હું ફલાણો અરે આદર્શ નો વિષય લઈએ તો એમ કે આપણે માનવ ધર્મ નો ઉપદેશ આપો. જૈન દર્શનમાં ચાટ ન મળી એટલે કહેવાતા જૈનો જૈનના નેતાઓ જૈનના સાધુઓ જૈનના ત્યાગીઓ મૂળ પડતો વિષય તત્વનો
માનવ ધર્મ
થઈ ગયા. ફલાણા મહારાજ માનવ ધર્મ ઉપર વ્યાખ્યાન આપશે. એમ કહે છે કે માનવની પર્યાય તે હું એ પર્યાય બુદ્ધિ મિથ્યા દ્રષ્ટિ અનંત સંસારનું મૂળ છે અનંત અનિષ્ટોનું મૂળ એ છે એ જૈન દર્શનનું તત્વ છે.
જૈન દર્શન પ્રાણી માત્રમાં ભગવાન
એ તો દ્રવ દ્રષ્ટિએ જોવે છે. માનવ ધર્મ તો માનવને બચાવો એટલા પૂરતો સીમિત ને મર્યાદિત છે અને માનવીઓને બચાવવા માટે એનો ખોરાક આદિ મેળવવા માટે મત્સ્ય ઉદ્યોગ કરવો પડે તો પણ એ માનવોને વાંધો નથી. આ પરિસ્થિતિ છે ને રાજ્ય દ્વારા ચાલે છે પછી જૈનનો દીકરો પ્રધાન થાય તો શું કરે. આ મત આપવા જેવો નથી. આ મત આપે એમાં એ દોષ લાગ્યો. તમે જે કરો છો એમાં અમારો
અનુમોદન છે.
કેમ કે માનવને બચાવવા જૈન દર્શનમાં તો એકેન્દ્રિયથી માંડીને સર્વજીવો પ્રત્યે સંદ્રષ્ટિ છે. કોઈ પણ પ્રાણીને મનથી વચનથી કાયાથી કરુણ પરાવી દુઃખ ન હો પ્રાણઘાત ન હો. કોઈનો પ્રાણઘાત ન હો અને કોઈને અસાકાર દુઃખ પણ
ન હો.
કોઈને દુઃખ થાય એને સુખનો આદર્શ ક્યાં રહ્યો. જેને સુખનો આદર્શ છે એને સ્વને કે પરને દુઃખ થાવ એ વાત ક્યાંથી સમાવેશ પામે
ન પામે.
કોઈ રીતે એ વાત સમાવેશ પામતી
નથી. બરાબર.
જગતમાં પરમાર્થ પરમાર્થ કે છે એ તો સમજવા જેવી માણસ એમ કહે છે કે આને પરમાર્થમાં ઘણું ધન થયું બીજાઓને મદદ કરી હોસ્પિટલ કામ કર્યું આમ કર્યું પણ આવ્યું ક્યાંથી. બીજાને પ્રતિકૂળ થયા વિના પોતાની અનુકૂળતા કેવી રીતે મળતી. એક માણસનો નફો એ બીજાનું નુકસાન છે. પચીસની ચીજના 30 લીધા તો સામાન્ય પાસેથી 5 લીધા ને 35 લીધા તો 10 લીધા અને 25ના 50 લીધા તો એટલા લીધા. સામાન્ય પ્રતિકૂળતા આવ્યા વિના સારી પણ આવ્યું ક્યાં છે ને આવ્યા વિના તો લીધું ક્યાં છે. એ તો કોઈ વિશ્વની વ્યવસ્થામાં બનતું નથી. એટલે એમ કહ્યું કે જેણે આ જગતની સંપત્તિનો ત્યાગ કર્યો જડકો દેવી વ્યક્તિ એને મોટામાં મોટું દાન
કર્યું.
દાનનો પ્રકાર ચાલે છે. કોણે દાન કર્યું છે કે નિર્ગ્રંથ મુનિરાજ છે એને સર્વસ્વ જગતનું સર્વસ્વ જગતને સોંપી દીધું. મારે કાંઈ લેવા દેવા નથી. આ જગત માંથી જેને તિલકુશ માત્ર પરિગ્રહ ને જોઈએ એને દાન કહેવાય, એમ કહેવાય. તેમાં પણ જેને અનાદિથી દ્રવ દ્રષ્ટિ નથી એવા મિથ્યા દ્રષ્ટિને પર્યાયમાં ઉપસ્થિત વિકાર રાગ સર્વસ્વપણે લઈ જાય છે, એની રૂચિમાં એ પડ્યો છે અને એ કારણે એ પોતાના મૂળ સ્વરૂપને અંતરંગ સ્વરૂપને અનુભવી શકતો નથી, અવલોકન કરી શકતો નથી, જોઈ શકતો નથી. તેથી તેને અંદર જે વિકરાળ મૂર્તિ સકળ નિરાવરણ છે તે ધમકાઈ ગયો છે. સદાયને માટે જે નિરાવરણ છે જેનામાં કોઈ આવરણ નથી એનું નિરાવરણ સ્વરૂપ છે, નિર્મળ છે, શુદ્ધ છે, એના માટે ઢંકાઈ ગયો છે. દેખાતો નથી એટલે ઢંકાઈ ગયો છે એમ કહેવામાં
આવે.
પોતે આવરણ ઓઢીને બેઠું છે પર્યાય કરીને, એટલે પોતાના જ મૂળ સ્વરૂપને જોઈ શકતો
નથી.
જેમ મૂર્છા ખાધેલો મનુષ્ય મૂર્છિત અવસ્થામાં પોતાની હસ્તીને સમજી શકતો
નથી.
શું પરિસ્થિતિ છે
કે
મૂર્છિતપણામાં હું છું કે કેમ એ વાત એને માટે રહેતી નથી, પોતાની હયાતીનો અનુભવ થઈ જાય છે.
બરાબર,
એનું નામ મૂર્છા કહેવામાં આવે. આ મિથ્યા શ્રદ્ધા છે એ પણ જીવની મૂર્છિત અવસ્થા છે, પોતાની ત્રિકાળ હયાતિ છે, ત્રિકાળ અસ્તિત્વ છે પોતાનું, એ પોતાની કાયમી હયાતિને ભૂલી જાય છે એને મૂર્છા કહેવામાં આવે. અનાદિથી મૂર્છિત દેખાવા છે. કેમ છે કે એને પોતાની પર્યાય બુદ્ધિ પર્યાય રસ રાગનો રસ મુખ્યપણે તો પર્યાયમાં પણ
રાગનો રસ
છે, એનું વેદન છે અને તેમાં એ રોકાઈ ગયો છે, અટકી ગયો છે. જેમ પ્રબળ કર્મના મળવાથી પ્રબળ કાદવના મળવાથી ત્યાં લીધો છે શાસ્ત્રમાં એ દ્રષ્ટાંત છે. પ્રબળ કાદવના મળવાથી નિર્મળ પાણીનું નિર્મળ સ્વરૂપ છે એ આચ્છાદિત થઈ ગયું છે, નાશું છે પહેલું
આચ્છાદિત.
જો પાણીની નિર્મળતા નાશ પામી હોત તો એ પણ નિર્મળતાનો આવિર્ભાવ કરી શકાત નહીં, પણ પાણીની નિર્મળતા ઢંકાઈ ગઈ છે. સ્ફટિકમણીમાં પણ એવું છે, સ્ફટિકમણી આગળ કોઈ પણ બીજા કોઈ પણ રંગનો પદાર્થ રંગવાળો પદાર્થ નીચે રાખવામાં આવે તો સ્ફટિક મણીની જે નિર્મળતા છે, રંગવિહીનપણું છે, એ રંગના આકારે જણાતા એ ઢંકાય છે કે નાશ પામે છે. જેવો એ પદાર્થ ખસે છે ત્યારે પાછો સ્ફટિક મણી સ્ફટિક જેવો દેખાય છે, તો ત્યાં એની નિર્મળતા ઢંકાયેલી છે. પાણીની નિર્મળતા પણ કાદવના મળવાથી ઢંકાઈ ગયેલી છે. એમ આત્મા જે નિર્મળ સ્ફટિક ચૈતન્ય સ્ફટિક રત્ન છે એ પણ રાગાદી કાદવમાં એક પણ કરતા એનું નિર્મળ ચૈતન્ય પણ આચ્છાદિત થયેલું છે.
બરોબર,
નાશ પામેલું નથી પણ
આચ્છાદિત
થયેલું છે. પ્રબળ કર્મના મળવાથી કર્મ એટલે દ્રવ કર્મ આત્મામાં મળે છે એમને પણ ભાવ કર્મનું પોતાની અવસ્થા છે એમાં એ તન્મય છે, પર્યાયમાં તન્મય છે ને, તીવ્રપણે એકત્વ બુદ્ધિએ કર્મ ભાવમાં પોતે રોકાઈ ગયો હોવાથી હું પણ એમાં રોકાયેલો હોવાથી પોતાનું જ સ્વરૂપ નાયક ભાવ છે એનું એને અભાનપણું વર્તે છે, એનું એને અભાનપણું થઈ જાય છે.
બરોબર,
એને તિરોભૂત થઈ ગયો છે એમ કહેવામાં
આવે
છે. તો જીવો છે તેવો છે, જીવડો છે તેવડો છે, જ્યાં છે ત્યાં જ છે. અવિચલિત સ્વભાવ ક્યારે પણ અંશ માત્ર વિચલિત થઈને ક્યાંય ફેરફારપણાને પામતો
નથી,
એવું એનું પોતાનું સ્વરૂપ છે. પરંતુ પોતે એનો અનુભવ નહીં કરતો હોવાથી પોતાને માટે તિરુભૂત થયેલો કહેવામાં
આવે.
પ્રબળ કર્મ ના મળવાથી એટલે કર્મ ભાવમાં પ્રબળપણે વર્તવાથી અથવા કર્મના ઉદયમાં પ્રબળપણે જોડાવાથી એ બધો એકાદ છે.
બરોબર,
સામે કર્મનો ઉદય છે એમાં તીવ્રપણે પોતે જોડાય છે. કર્મ કઈ અસર કરતું હશે ત્યારે જોડાતો હશે ને,
આ જોડાય.
કર્મ અસર કરે છે એમ ત્યારે કહેવાય છે કે પોતે સ્વતંત્રપણે તે ભાવે પરિણમે છે, ત્યારે એવો આરોપ કરાય છે. અથવા તો એ સ્વતંત્રપણે પુરુષાર્થ કરીને પોતાના સ્વરૂપમાં જોડાતો નથી, ત્યારે બીજે જોડાયા વિના રહેતો નથી, એમાં નજીકમાં નજીક એને કર્મનો ઉદય અંદરમાં હોવાથી ત્યાં જોડાય છે.
બરાબર,
ક્યાંક જોડાવું એ પરિણામનું કાર્ય છે. ચાહે તો સ્વસ્વરૂપમાં જોડાય, ચાહે તો પરતત્વમાં જોડાય, પણ એને જોડાવું એ કાર્ય છે.
બરાબર,
પોતાની હયાતીના અભાનપણાને લીધે કર્મના ઉદયમાં તીવ્રપણે જોડાય છે, એને પ્રબળ કર્મનું મળવું થઈ ગયું એમ કહેવામાં આવે છે.
કામ તો ટૂંકું જ છે, પરમાંથી સોમાં
કોઈ અભિમન્યુના ચક્ર હાથ કોઠા જેવો ચક્રાવ નથી આવે કે ભૂલ ભલામણી થાય
થાય
વહેંચણી
બેમાં
છે. લાભ નુકસાન વેપારમાં તેજી અને મંદી બે પ્રકારે થાય છે, એમાં કોઈ લાંબી વાત
નથી.
આ તેજીમાં કમાય તેજીનો વેપાર કરીને, આ મંદીમાં કમાય મંદીનો વેપાર કરીને.
બરાબર,
હવે બે માંથી એક રૂ ખાચી પડે તો નફો થાય, ખૂટી પડે તો નુકસાન થાય. આમ આમ છે કે નહીં, એવો આ વેપાર છે સ્વપરની વેચણીનો.
બરાબર,
જો ઉપયોગ સ્વમાં આવે
વાહ વાહ,
તો એને આત્મ શાંતિ નો લાભ
અને
ઉપયોગ કરમાં જાય, પરિણામ કરમાં જાય તો એને આકૃતાનું નુકસાન, અશાંતિનું નુકસાન છે. આટલો ટૂંકો હિસાબ છે, કોઈ
બરોબર
લાંબી વાત એમાં છે
નહીં.
પ્રબળ કર્મના મળવાથી જ્ઞાયક ભાવ તિરોભૂત થયો છે એટલે એ સમજાવવું છે કે જ્ઞાયક ભાવ તો જ્ઞાયક ભાવ જ છે, તે તિરોભૂત થતો નથી, એની અંદર કાંઈ બનતો
નથી.
પણ પ્રબળ રાગ ના મળવાથી કર્મનો અર્થ થયો, પ્રબળ રાગ ના મળવાથી પ્રબળપણે રાગમાં પોતે રાગાન્વિત થતો હોવાથી, એટલે કે પ્રબળ રાગ ના મળવાથી એટલે કે હજી એનો અર્થ કરે છે, રાગની રુચિના પ્રેમને લઈને તેને જ્ઞાયક ભાવ દેખાતો
નથી.
સંપ્રદાયમાં, જૈન સંપ્રદાયમાં લોકોને આ વાત થોડી આકરી પડી છે કે શુભનો નિષેધ કરો છો તો પછી બીજા ભક્તિને દયાદાન કાંઈ નહીં લે. દરેક તાત્વિક વાત છે કે અનાદિની તને જે રાગની રુચિ છે એ શુભ રાગની રુચિ તોડવાની વાત છે. દલીલ કરનાર એમ કહે છે કે મોક્ષ માર્ગ જેવો આ બધું કર્યું છે કે નથી કર્યું. મોક્ષ માર્ગમાં આરૂઢ થયા એવા શ્રાવકો, મોક્ષ માર્ગમાં આરૂઢ થયા એવા મુનિઓ આચાર્યો સંતો, એનો પણ શુભ ભાવ પ્રત્યક્ષ જોવામાં આવે કે છે કે એને રુચિ નથી. શું છે
રુચિ નથી,
અરુચિ ભાવે તે પરિણામ થાય છે એની તને ખબર નથી. એની ખબર નથી ને એની નકલ કરવા જે એ પણ કરે છે માટે કરું આ વિતરાગ માર્ગ વિશે નકલ કરવાનો તો માણસ કે છે નકલ માં અક્કલ નહીં એટલે કઈ પણ બુદ્ધિ લગાવ્યા ત્યાં નકલ કરવી એ આ વિષય નથી અંદર માં એને શું શું છે અને જે શુભ રાગાદી પ્રવર્તે છે કે જે છોડીને સંપૂર્ણ વિતરાગ થવાના છે એ છૂટા ક્યાંથી જો એની રુચિએ એની પકડ કરીને કરતા હોત તો કદી છૂટત નહીં અને પહેલા રુચિ છૂટે છે પછી એની અસ્થિરતાથી એ છૂટે છે અસ્થિરતાથી એ થાય છે મોક્ષ માર્ગીને તો અસ્થિરતાથી થાય છે જેટલી અસ્થિરતા રહી જેટલી અશક્તિ રહી એ અશક્તિનો દેખાવ છે જે કોઈ શુભ ક્રિયા અને શુભ રાગ દેખાવ દે છે બહારમાં બીજાને સમજાય એ રીતે દેખાય છે એ અશક્તિને કારણે થયું છે એની એ ખબર ન હોય અને એ કરે છે માટે એમનું કરવું તો એને અંતરંગમાં અંતર્મુખ પરિણામે શું કર્યું એ વાત તો ત્યાં જોઈ એ પરિસ્થિતિ ઘણા વર્ષો પહેલા નિયમ સારો અલ્પોદઘાત એ લખો છે બચાવનો પ્રશ્ન પુરુષાર્થ ચાલુ છે પણ પૂર્ણ પુરુષાર્થ હોય તો કેવળ જ્ઞાનને મોક્ષ દશા હોય સાધક દશા એના અધૂરા પુરુષાર્થને પણ વ્યક્ત કરે છે સાધક દશા જેમ એના આંશિક પુરુષાર્થને પ્રસિદ્ધ કરે છે સાથે સાથે આંશિક અશક્તિને પણ પ્રસિદ્ધ કરે છે તો એનામાં બે તત્વ રહ્યા શક્તિની વ્યક્તિ અને શક્તિની અવ્યક્તિ બે રહ્યું તો વ્યક્તિ છે ત્યાં તો એને શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર વર્તે છે મોક્ષ માર્ગ સમીર દર્શન જ્ઞાન ચારિત્ર વર્તે છે જેટલી અશક્તિ છે એમાં દોષ વર્તે છે એ દોષનો શું દેખાવ કે શુભ રાગ ઉત્પન્ન થયો એ દેખાવ જે વિષયને ન સમજી શકાય એને શું જોયું આ તો મહાત્મા સંત છે શુભરાગ કરે છે એ કરે છે તો આપણે નહીં કરવું જોઈએ પ્રશ્ન રહેતો આપણે એનું અનુસરણ કરવું જોઈએ
ખરેખર છે દોષ બંધન
એ દોષ જાણે છે ને તું ગુણ જાણે છે એટલો ઊંટો સૂટો એ માં કે છે એ ઊંધું જ્ઞાન આ રીતે પરમાત્મ તત્વનો આશ્રય સમ્યક દર્શન છે પરમાત્મ તત્વનો આશ્રય સમ્યક જ્ઞાન છે અને પરમાત્મ તત્વનો આશ્રય સમ્યક ચારિત્ર છે
બરાબર
એક આશ્રય સૂત્રમાં શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર આવી ગયા કયા ગુણનો પર્યાય છે આશ્રય તો બધા ગુણનો પર્યાય છે બધા ગુણો સ્વરૂપને અવલંબીને પ્રવર્ત્યા એ બધા ગુણનો પર્યાય
બરાબર
તેજ સત્યાર્થ પ્રતિક્રમણ છે હવે આ બધા જે મૂળ છે ક્રિયાના એ બધા આમાં લીધા છે કે એવો પરમાર્થ તત્વનો આશ્રય છે એ શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર છે એમ નહીં તે સત્યાર્થ એટલે નિશ્ચય પ્રતિક્રમણ છે ભૂતાર્થ સત્યાર્થ કહો ભૂતાર્થ કહો નિશ્ચય કહો તે સત્યાર્થ પ્રતિક્રમણ તે સત્યાર્થ પ્રત્યાખ્યાન તે સત્યાર્થ આલોચના આ ત્રણ મૂળ છે ને પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન અને આલોચના ભૂત વર્તમાન ભવિષ્ય ને વર્તમાન આલોચના વર્તમાન તે જ પ્રાયશ્ચિત છે તે જ સત્યાર્થ સામાયિક છે તે જ સત્યાર્થ ભક્તિ છે તે જ આવશ્યક છે તે જ સમિતિ બુદ્ધિ સંયમ તપ સંવર નિર્જરા ધર્મ ધ્યાન શુક્લ ધ્યાન વગેરે બધું તે છે. શુદ્ધાત્મામાં પરિણામ અંતર નિમગ્ન થયા, સર્વ ગુણોના પરિણામ શુદ્ધાત્મામાં અંતર્લીન થયા, એમાં બધા ગુણ નિશ્ચિત એને આવી ગયા. એક જ પર્યાયના આ બધા નામ છે,
બરોબર.
એક જ જાતિની પર્યાયના ચોખ્ખી વાત છે. પરમાત્મ તત્વના આશ્રયથી અન્ય એવા ભાવોને હવે કે ચોખ્ખટ કરે છે કે જે પરમાત્મ તત્વના આશ્રય નથી પ્રગટતા, પણ મન વચન કાયા અને અન્ય પદાર્થના આશ્રય પ્રવર્તે છે. દેહ મન વચન કાયા, દેવ ગુરુ શાસ્ત્ર અને બીજા અન્ય તત્વના આશ્રય પ્રવર્તે છે. એવા જે ભાવો છે તેને વ્યવહાર પ્રતિક્રમણ, વ્યવહાર પ્રત્યાખ્યાન વગેરે વગેરે, વ્યવહાર તર્ક, વ્યવહાર પ્રયમ વગેરે કહેવા, વ્યવહાર પશુ વગેરે કહેવામાં આવે છે. તે શું વિકલ્પ રૂપ ભાવોને મોક્ષ માર્ગ પણ કહેવામાં આવે છે. શાસ્ત્રમાં ક્યાંક એને મોક્ષ માર્ગ કહે છે, તે તો કેવળ ઉચ્ચારથી કહેલું છે. હવે આ વિષયનો ચોખ્ખો છે કે પરમાત્મ તત્વના મધ્યમ કોટિના અપરિપક્વ આશ્રય વખતે, આટલા શબ્દો પંડિતજી,
બરોબર,
કે પરમાત્મ તત્વનો પૂરો આશ્રય ન કરે, જગન્ય આશ્રય કરે ત્યારે સમ્યક દર્શન પ્રત્યે, અને વિશેષ આશ્રયનો વિકાસ થાય ત્યારે મધ્યમ કોટિનો, જગન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ. ઉત્કૃષ્ટ આશ્રય છે એમાં કેવળ જ્ઞાન પ્રગટ થાય છે, જગન્ય આશ્રયમાં સમ્યક દર્શન પ્રગટ થાય છે, અને મધ્યમ કુટિમાં એને ઘણી દિશા પ્રગટ થાય છે. એવા પરમાત્મ તત્વના મધ્યમ કોટિના અપરિપક્વ આશ્રય વખતે તે અપરિપક્વતાને લીધે સાથે સાથે જે અશુદ્ધિ રૂપ અંશ વિદ્યમાન હોય છે, તે અશુદ્ધિ રૂપ અંશ વ્યવહાર પ્રતિક્રમણ આદિ અનેક અનેક શુભ વિકલ્પાત્મક ભાવો રૂપે દેખાવ દે છે.
બરોબર,
બીજાને દેખાય એવો એ ભાવ થાય, આને પ્રતિક્રમણ કર્યું, આને સામાયિક કર્યું, આને આલોચના કરી, આને તપ કર્યું, આને સંયમ પાયો, દયા પાળી, એમ બીજાને દેખાય છે એવા ભાવો થાય છે, તે અશુદ્ધિ વિપરીત છે.
બરોબર,
તે અશુદ્ધિ અંશ ખરેખર મોક્ષ માર્ગ કેમવાઈ શકે? રાગને, વિકલ્પને, અશુદ્ધિને, મલિનતાને તમે મોક્ષનો માર્ગ કેમ કહેશો? એ તો કહેવાય
નહીં
એમ કહેશો, તે તો ખરેખર મોક્ષ માર્ગ થી વિરુદ્ધ ભાવ જ છે, એટલે બંધ ભાવ છે. સાધક દશામાં બંધ શેનો પડે છે? સંપૂર્ણ વિતરાગ દશામાં જીવોને બંધ નથી, મોક્ષાત્મા મુક્ત આત્માઓને બંધ નથી, પણ જે સાધક અવસ્થામાં અલ્પ બંધ થાય છે એનું શું કારણ? મુનિને અશુભ તો છે નહીં કે અશુભ બંધ પડે, તો એને બંધ શું? ભલે અલ્પ બંધ, પણ ક્યાં શેને લઈને? એનો જે શુભ વિકલ્પ છે પંચમાવ્રત સમિતિ ભક્તિ તપ વગેરેનો જે વિકલ્પ શુભરાગ થાય છે એનાથી એને બંધ પડે છે. અને બંધ ભાવ છે તે મોક્ષ ભાવથી વિરુદ્ધ છે, મોક્ષ ભાવ છે તે બંધ ભાવથી
વિરુદ્ધ છે.
બરાબર, આ સીધી વાત,
ચોખ્ખી વાત.
એમ તમે સમજો, આ શું કહે છે? હે જીવો, આમ કહેવા માંગે, આ શાસ્ત્રમાં આમ કહેવા માંગે છે, કેમ કે અહીંયા અધિકાર બધા એવા ચાલ્યા છે. નિશ્ચય ભક્તિ અધિકાર, વ્યવહાર ભક્તિ અધિકાર, નિશ્ચય પ્રતિક્રમણ અધિકાર, વ્યવહાર પ્રતિક્રમણ અધિકાર,
બરોબર,
નિશ્ચય પ્રત્યાખ્યાન અધિકાર, વ્યવહાર પ્રત્યાખ્યાન અધિકાર, એ પ્રકારે બધા અધિકાર કહે છે. એ મુદ્દો છે. પ્રબળ કાગળના મળવાથી, એટલે કે પ્રબળ રાગના મળવાથી, એટલે કે રાગની રુચિના પ્રેમને
લઈને
એને ત્યાં રાગ જ આત્મા થઈ પડે. શું કહે છે? એને રાગ તે આત્મા થઈ પડે છે. ખરેખર તો રાગ જ આત્મા છે. પછી રાગના વિષય ઉપર તો ઉપચાર થાય. સામાન્ય રીતે જ્યાં એનો રાગ હોય છે ત્યાં એનું સમર્પણ હોય છે. શું થાય છે?
સમર્પણ.
જે જગ્યાએ જે જીવનો જેવો રાગ ત્યાં તેનું સમર્પણ થાય છે. આ માણસ દાન આપી દે છે ને, એને ત્યાં રાગ થયો ત્યારે આપે છે કે પછી જે તે સ્થાનમાં જ્યાં આપે ત્યાં?
બરાબર.
એટલે ખરેખર પૈસો એનો આત્મા નથી, પણ રાગ એનો આત્મા છે.
બરાબર.
આમ છે ખરેખર આ પ્રકાર. એ રાગની રુચિના પ્રેમને લઈને તેને લાયક ભાવ દેખાતો નથી, તેથી તિરોભૂત થઈ ગયો. આત્માનું દર્શન નહીં થવાનું કારણ આ છે. રાગની રુચિ તે જ મિથ્યાત્વ છે, તે જ આત્માને દર્શન નહીં થવા દેવાનો અદર્શન પર્યાય છે. અદર્શનનો એ પર્યાય છે.
બરાબર.
એ આત્માનું દર્શન થવા દેતો
નથી.
એ રાગની રુચિ મટાડવા માટે સર્વ પ્રકારના રાગના નિષેધમાં મુખ્ય ઉદ્દેશ આ રહેલો છે, આ હેતુ છે. પછી તો રાગ પોતે મલિન ભાવ હોવાથી એને વિતરાગતા જે પ્રગટ થઈ રૂચિ મળતા એને સમજાવવું પડતું નથી કે આ વિતરાગતા ઉપાદે છે, રાગ એ છે, એને સમજાવવું પડતું નથી. કેમ કે એની અવસ્થામાં એને વિતરાગતા ક્યારે પ્રગટી છે કે એને સૂક્ષ્મ રાગ પણ એને દુઃખરૂપ જણાયો છે. ત્યારે વેદજ્ઞાનમાં શું થયું કે સૂક્ષ્મ આત્મા સંબંધિત સ્વરૂપ સંબંધિત વિકલ્પ થયો, એ પણ એને દુઃખરૂપ જાણીને ત્યાંથી હટ્યો, ખસ્યો, ત્યારે શુદ્ધોપયોગ પ્રત્યો.
બરોબર.
એટલે પછી એ શુદ્ધોપયોગમાં જે આનંદ અને વિતરાગતા અને પવિત્રતાનો અનુભવ થયો, એટલું તો નહીં, એ તો પર્યાય દ્રષ્ટિએ પર્યાયનો અનુભવ થયો વિતરાગતાનો, પણ ખરેખર પરિપૂર્ણ સાક્ષાત સિદ્ધ પદનો અનુભવ થયો. પોતાનું અનંત ગુણ નિધાન અનુભવ ગોચર થયો એને એક સમયના રાગની મલિન પર્યાય ઉપાધિ છે એ વાત એને સમજાવવાનો પ્રશ્ન રહેતો નથી. એ વાત એને કહેવાની રહેતી નથી. પછી તો એની અસ્થિરતા છોડવા માટે ઉપદેશ છે સાધકને અને મુનિઓને સંબોધન કરીને જે ઉપદેશ છે એ તો એની અસ્થિરતા છોડાવવા માટે. થોડી પણ આ વિષયની અસ્થિરતા થઈને જે કાંઈ વિકલ્પ ઉત્પન્ન થાય છે અને શુદ્ધાત્મામાં સ્થિર રહેવાતું નથી એ ટાળવા જેવું છે, અને સ્થિર જ રહેવા જેવું છે, પરિપૂર્ણ સ્થિર રહેવા જેવું છે એ પ્રકારે ઉપદેશ ચાલે છે. પછી સુભરાગ નો નિષેધ એટલે શું? કેમ કે રાગ આખરમાં તો રાગ છે, આમ છેતરાવા જેવું નથી કે એને રુચિ ને ઉડાવું ને એને પછી રાગને શું કરવા ઉડાવો, રાગની રુચિને ઉડાવો, રાગને શું કરવા ઉડાવો. આના જેવું છે કે તું કર્મ કર, કર્મના ફળની ઈચ્છા કરા. અનાસક્ત ભાવે તું કર્મને કર, પણ કર્મને કર એ કર્મ એ આસક્તિ છે, એ તાત્વિક છે. કર્મને કોઈ પણ કર્મને કર્મ તે તત્સંબંધિત આસક્તિ છે.
બરાબર.
આસક્તિને થાપી છે મૂળમાં, એને અનાશક્તિ આવવાનો સવાલ રહેતો
નથી.
પણ જગતમાં અશુભને અશુભનો નાશ કરે, અશુભ યોગને છોડે, અશુભ પ્રવૃત્તિને છોડે, અશુભ વિચાર અશુભ ભાવને છોડે, ત્યારે એને ધર્મ કર્યો એમ માનવામાં આવે છે. આ જગતનું કલા પૂજા છે. કેમ કે એને શુદ્ધ પરિણામરૂપ મોક્ષ માર્ગ દેખાતો
નથી.
એટલે જે બહારના પંચેન્દ્રિયના વિષયમાં આસક્ત થાય છે તે અધર્મ, અને એ પંચેન્દ્રિયના વિષયની આસક્તિ છોડીને વૈરાગ્ય અને ઉદાસીનતા ધારણ કરીને શુભ યોગ આવ્યો તે ધર્મ, ત્યાગી થયો તે ધર્મ, સંન્યાસ લીધો તે ધર્મ. છે. એ પ્રકાર ધર્મના પ્રકરણમાં લૌકિકમાં ભલે કહેવાતો હોય, અલૌકિકમાં એ વાત છે. રુચિ સમજાતી નથી છે એ અનુભવ થતો બધો. રાગ રૂપ પરિણામ વિતરાગતા નો તિરસ્કાર કરનાર ભાવ, વિતરાગ સ્વરૂપ નો ને વિતરાગ ભાવ નો, વિતરાગ માર્ગ નો તિરસ્કાર કરનાર ભાવ વ્યવહારના માને પણ એને એ પકડવા ચાહે છે. એને કહે છે ભાઈ, યથા યોગ્ય વ્યવહાર તો એના અરુચિ પરિણામમાં રહેલો છે. એક આ સિદ્ધાંત છે કે વ્યવહાર ઊંચામાં ઊંચો વ્યવહાર કોનો એમ જો વિચારવામાં આવે તો જેને વ્યવહારના પરિણામમાં છોડ્યો છે તેનો
બરોબર
મેં આ પાયું, મેં આ કર્યું, એનો વ્યવહાર એટલો ઊંચો નથી જેટલો વ્યવહારનો ભાવમાં અહંપણું રહીત મોક્ષ માર્ગમાં વર્તે છે. ખરેખર તો તેનો યોગ્ય વ્યવહાર છે, પેલાનો તો અયોગ્ય વ્યવહાર છે. વ્યવહાર વ્યવહારના સ્થાનમાં યોગ્ય ક્યારે કે જ્યારે એનાથી ભિન્ન પડીને પરિણમે, ત્યારે ન કરે કે ભિન્ન પડવું, ભિન્ન પડે એક જ વાત. આનંદ નો ઘન પ્રભુ અને રાગ વચ્ચે સંધિ છે. એક પદાર્થની અંદર છે ને આનંદ ઘન આત્મા અને રાગ તે હું કર્યું છે એમાં એને રાગ સાથે સંધિ કરી છે. એક નથી બે એમ કે બે એક નથી આયતું કેવું સંધિ એટલે જેમાં સાંધ હોય એને સંધિ કહેવાય. લડાઈમાં સંધિ થાય છે ત્યારે એની શરતો નક્કી થાય છે. સમાધાન અને સંધિની શરતો ટર્મ્સ અને કન્ડિશન બધી મૂકવામાં આવે છે એ એની સાંધ છે. બે એક નથી ત્યાં સાંધ છે એ તૂટી એટલે બધું તૂટે, સાંધ તૂટી એટલે બે ન ખા. એક વસ્તુ ભૂત હોય એમાં સાંધ ન હોય અને બે અન્ય જાતિના ભિન્ન ભિન્ન જાતિના હોય એમાં સાંધ કરે છે એમ કે એ સાંધ છે. એનો અર્થ કે એ નિસંધિ થયા જ નથી, એક થઈ ગયા નથી. નિસંધિ એટલે એક થઈ ગયા નથી. આનંદ ઘન પ્રભુ આત્મા જુદી ચીજ છે ને રાગ છે જુદી ચીજ છે. રાગમાં હું એમ જે એકતાનો અનુભવ છે એ શાંત છે, એ શાંતને તોડી નાખે એમ કેવું બરાબર. એકમેક થઈ ગયા હોત તો મુશ્કેલ વાત હતી કે હવે આને જુદા કેમ પાડવા પાડવા, પણ આ તો વચ્ચે રેણ છે એ પણ કાચું છે એમ કે છે. ગભરાવતા નથી પણ કાચું રેણ છે, ઘડીકમાં તૂટી જાય હું, ક્ષણ માત્રમાં તૂટે હું છે. વિખ્યાતને સંસાન છે ને તેવી છે કે એક સમયમાં તૂટે એવી છે. ભૂલ તો એક સમયમાં વિખ્યાતને તૂટે છે, એક પરમાત્મા પ્રકાશમાં એવું દ્રષ્ટાંત દીધું છે કે ભ્રાંતિગતપણે સંસારી જીવને એમ દેખાય છે એવું એક કલ્પના કરે છે કે હું બંધાઈ ગયો છું, બંધાણો છું, બંધાણો છું, સંસારમાં હું બંધાઈ ગયો, બંધાઈ ગયો, બંધમાં પડ્યો, શરીરથી બંધાયો, કર્મથી બંધાયો, સંયોગથી બંધાયો, પ્રેમ બંધન થી, રાગ બંધન થી બંધાયો, દ્વેષ બંધન થી વધારે દોરા મિટાયા હોય તો પગ ખુલે એમ ન હોય. હવે રોગ પકડ કરવા માંડે, મોટો રાગ તાણી તાણી ને રોડે, અરે રે મને બાંધો છે રે, એને એમ કે છે ભાઈ તારા બંધાણા એટલે પણ ચાલી નથી શકતું, એટલી વાર જરૂર છે, પણ તારા હાથ તો ખુલ્લા છે કે નહીં? એક પગના અવયવ સિવાય તારું આખું ઊંડું શરીર ખુલ્લું છે, એક અવયવમાં બંધન છે તો તારા હાથથી એ બંધન ને છોડી નાખ, એ દોરીને છોડી નાખ, રોતા રોતા કઈ બંધન છૂટશે? બંધન છોડવા માટે તારે તારી વાસ્તવિકતા નું જ્ઞાન કરવું જરૂરી છે કે મારા હાથ ખુલ્લા છે તો બંધન હું ખુલી શકું, અને ફક્ત એક અંગમાં બંધન છે એટલે કે બાકીનું બંધન મુદ્દેનું મારું આખું અંગ છે, શરીર છે, એમાં એને કોઈ વધારે પડતું વજન દેવા જેવું નથી, એ છોડીને મુક્ત થઈ શકે છે. એમ એક પર્યાય અંગમાં બંધ ભાવ છે, આખું શરીર મુક્ત, આખું જે આત્મતત્વ છે એ મુક્ત પડ્યું છે, જ્ઞાનાદી ભાવ એ બંધન ને મુક્ત કરવા સમર્થ છે. સાચું જ્ઞાન કરીને, આત્માની સાચી રૂચિ પ્રગટ કરીને એ બંધન ને છોડવા સમર્થ છે. એમાં બંધાઈ ગયો રે, બંધાઈ ગયો, છોડાવો રે મને તો છોડાવો, એ કઈ ગુમાબુમ કરવાની આટલી વાત છે. આખો બંધાઈ ગયો એમ લઈએ છે, એમ છે
નહીં.
આખો આવતો નથી પણ આખો અનુભવ કરે છે, તેનો મિથ્યા ભાવ છે, એને મિથ્યા શ્રદ્ધાન કહેવામાં આવે છે. કહેશે કે આનંદ ઘન, આનંદ નો ઘન પ્રભુ છે, અનંત આનંદ નું દોર છે, ઘનિષ્ઠ આનંદ છે અંદરમાં, જેનું માપ નથી, જેની મર્યાદા નથી, જેની સીમા નથી, એટલું આનંદ નું દોર છે આત્મતત્વ. એવા ભગવાન પ્રભુ તત્વને અને એ સમયના રાગને મિથ્યાથી એને સંધિ કરી છે કે આ હું, એમાં કઈ નિસંધિ થઈ ગયો, રાગ કઈ આત્મા રૂપે થઈ ગયો નથી, આખો આત્મા કઈ રાગ રૂપે થઈ ગયો નથી, નિસંધિ થયા જ નથી. કેમ કે ચૈતન્ય આનંદ નો પ્રભુ જ્ઞાય પ્રકૃ અને સુભાષ રાગ એ બે ભિન્ન ભિન્ન તત્વો છે. ચૈતન્ય આનંદ પ્રભુ જ્ઞાયક તત્વ છે, જેને જ્ઞાયક તત્વ કહેવામાં આવે છે, એ અનંત ચૈતન્ય અને અનંત આનંદ નું બળ છે. એમાં ઘન કહીને એમ કેવું છે કે એમાં રાગ નો પ્રવેશ થતો નથી, એના માટે દ્રષ્ટાંત આપતા જોઈએ કે પહેલા શિયાળાના ઘી એવા હતા કે તાવેથાથી ઉખેડી શકાય નહીં, તાવેથાથી મારવા જાય તો તાવેથો વળી જાય, રૂઢાનો તાવેથો વળે પણ ઘી અંદરથી ઉખડે નહીં, અને નખથી લેવા જાય તો અંદર જેમ વાંસડાની ફાંસ વાગે એમ ઘીની ફાંસ વાગે, એટલું કઠણ થઈ ગયું હોય ઘીની ફાંસ વાગે.
બરોબર,
એવું જેમ ઘન પદાર્થમાં પરમાણુ એટલા નજીક જોડાઈ ગયા છે કે જ્યાં બીજાના પ્રવેશને અવસર નથી. એમ આનંદનો જે ઘન છે, સ્વભાવનું જે ઘનિષ્ઠપણું છે, જ્ઞાનનું ઘન છે, આનંદ ઘન છે, એમાં રાગનો એવું પોલાણ નથી કે એમાં રાગ અંદર પ્રવેશ કરી શકે. તું એમ કહે કે હું તો રાગમય થઈ ગયો છું, આખો રાગમય અનુભવ મને થાય છે. એ તારો અનુભવ છે ને, જૂઠો અનુભવ છે, મિથ્યા અનુભવ છે, એમ અંદરમાં થઈ શકતો નથી. કરવું હોય તો એને થાય. અનંતકાળ નિગોદમાં રહેવો, અને હજી અનંતા જીવો તો વ્યવહાર રાશિમાં આવ્યા નથી, હજી અનાદિ વર્તમાન સહિત હજી નિગોદમાં છે. અનંત જીવો એવા છે કે જે અનાદિ છે ત્યાં સુધી હજી નિગોદમાં જન્મ મરણ કરે છે. પ્રચુર કષાય કલંકમાં ત્યાં પરિણમન છે. એટલે કે આત્માના નિર્મળ સ્વભાવથી એટલી મલિનતા તો પ્રચુરમાં પ્રચુર છેલ્લી હદની કષાયની પ્રચુરતા હોવા છતાં આનંદ ઘન સ્વભાવ નિરાવરણ અને નિર્લેપ છે, એને અડચું નથી કાઢે. જેમ કમળના પુત્રને 24 કલાક પાણીમાં રહેવા છતાં અને વર્ષો સુધી પાણીમાં રહેવા છતાં નિરંતર વર્ષો સુધી રહે એને પાણી અડતું નથી. પાણી ઉપર રેડો તો પણ અડતું નથી, ડુબાડો તો અડતું નથી. કેમ કે એનો સ્વભાવ લુખો છે, પાણીથી ભીનો થવાનો એનો સ્વભાવ નથી. દૂરથી જોવામાં આવે તો એ પાણીમાં ડૂબેલું છે, પાણી એને સ્પર્શેલું છે એમ કહેવામાં આવે. એ કમળપત્રના સ્વભાવની સમીપ જઈને જોવામાં આવે તો એ કોરે કોરું નકોર છે એમ જોવામાં આવે. એમ દૂરથી જોવામાં આવે તો આત્મા સંસારને રાગમાં ડૂબેલો છે એમ દેખાય છે. એના અંતરંગ સ્વભાવથી સમીપ થઈને જોવામાં આવે તો સંસારના અભાવ થવાનો છે. એમાં રાગનો અભાવ છે, સંસારનો પણ અભાવ છે. એ નાયક તત્વ શુભાશુભ રાગ થી ભિન્ન છે, બંને ભિન્ન ભિન્ન તત્વ છે. એક બીજા રૂપે કદી થતા નથી, મળતા નથી, મળતા નથી, મિશ્રણ થઈ શકતું નથી. સંયોગ થાય છે, સંયોગ થવો એક વાત છે, ને મિશ્રણ થવું તે બીજી વાત છે. રૂપાંતર થતું નથી, આત્માનું રાગ રૂપે રૂપાંતર થતું નથી, રાગનું આત્મા રૂપે રૂપાંતર થતું નથી. નાયક તત્વ છે, ચૈતન્ય ઘન છે, એ તો એમને મળે છે. એનું રૂપાંતર થઈને રાગ રૂપે થઈ જવું એવું કદી બનતું નથી. મૂળ તો શું છે કે આત્માના આનંદને વેદ્યો નથી, જાણ્યો નથી, અને રાગની મંદતાને આનંદ કલ્પીને સુખ કલ્પીને ત્યાં રોકાઈ ગયો. સાતાના સુખને, રાગમાં કલ્પેલા આનંદને અને સુખને ખરો આનંદ અને સુખનું સ્વરૂપ માનીને બેસી ગયો, આગળ પડશે. એ બે એક નથી છતાં આત્મા અને કર્મનો, એટલે કે આત્મા અને રાગનો વિવેક નહીં કરનારા, ભીન નહીં પાડનારા, શુભ ભાવમાં વિમોહિત થઈ ગયા છે. એક વ્યામોહ ઉપજ્યો છે પોતાના સ્વરૂપનું ભાન ભૂલીને, એવો વ્યામોહ જીવને થાય છે કે આ રાગ છે એ જ મારું સર્વસ્વ છે. એ રાગને છોડી શકતો નથી. રાગને કરવા ચાહે છે, રાગને રાખવા ચાહે છે, રાગમાં રહેવા ચાહે છે, અને રાગની રૂચિમાં સૂતો છે, ત્યાંથી ઉઠતો નથી. વિનોયિત થઈ ગયેલા છે. અહીંયા શુભ ભાવે લીધો, અશુભ ન લીધો સાથે, કેમ કે જીવને એની પકડ થાય છે. અશુભ ભાવને તો લૌકિક જનો પણ દોષ કરીને છોડવા યોગ્ય ને ત્યાગવા યોગ્ય કહે છે. એક અલૌકિક ધર્મમાં આ વાત છે કે સુભાષ બંને પરિત્યાગ કરવા જેવા છે. જુદો ન પાડે ને એને ચાહે છે, વિમોહિત થઈ ગયા છે તેના ઉપર મોહિત થઈ ગયા છે.
બરોબર,
આ સારો છે, આ રાગ સારો છે, ફલાણો રાગ સારો છે. એ છે કે એ વ્યામો છે રાજકબંધીનો, એમાં આખો આનંદ ઘન જ્ઞાયક પ્રભુ તત્વ છે, એને ભૂલવાનો પ્રકાર છે, એની સ્મૃતિ એમાં રહેશે નહીં. જે રાગમાં જાગ્રત છે એ આત્મામાં સુતા છે, સુઈ ગયા છે, ઊંઘી ગયા છે. જે આત્મામાં જાગ્રત છે એ રાગ એને થતો હોવા છતાં એમાં સાવધાન નથી, અજાગ્રત છે, એમાં સાવધાન નથી એટલે અજાગ્રત છે. ધર્મી જીવને સુભાવ થાય છે પણ એમાં તે અજાગ્રત છે અને પોતાના સ્વરૂપની જાગૃતિમાં એ પીડા છે, એટલે એને રાગાદી પરિણામમાં તે અજાગ્રત છે. એટલે આટલો તો મેં આવો શુભ રાગ કર્યો ને એવી જાગૃતિમાં એ આવતા
નથી,
એ થયો તે થયો એના સકાળે. જેને સર્વથા છોડવાનો પ્રયત્ન ચાલે છે એમાં હોશ લાવવાનો પ્રશ્ન રહેતો નથી. એક નક્કી કર્યું કે આ તત્વ છોડવા જેવું છે, પછી એક ઝાટકે છૂટતો નથી ને ક્રમશઃ છૂટે છે, તો પછી એને પકડ કરવાનો તો પ્રશ્ન જ રહેતો નથી. એટલી વાત અભિપ્રાય તો એમ છે કે એક સમયમાં પરિપૂર્ણ વિતરાગ સુભા થવાતું હોય તો મારે બીજો સમય જોઈતો
નથી.
સંસારના કામ બાકી રહી જાય કે ન રહી જાય, હે, દીકરા દીકરીને પરણાવવાના બાકી હોય
તો ક્યાંય રહી ગયા, તો અહીંયા સુભાવ હોય નહીં.
એથી ભાઈ પણ એ હતા કીધી તારા, જેને તે તારા માન્યા છે, જેમાં તને મમત્વ કાંઈક થાય છે, એ દેખાય છે મારા પણ એ તારો વ્યામ છે.
બરોબર,
બધાય દેખાય છે એમાં, આ મારા એમ તને જે દેખાણ તારો વ્યામ છે, એમાં તો જ્ઞાયક તત્વ છે, એમાં આ મારા લાવ્યો ક્યાંથી
છે,
એ તારો વ્યામો છે ને સ્વરૂપ ને ગુલામ ના.
ભગવાન